સજાનંદ સ્વામી મહારાજની જય.
તારીખ 26/3/2015.
વચનામૃત ગઢડા અંત્ય 36. કલ્યાણના અસાધારણ સાધનનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1885ના વૈશાખ સુદ પડવાને દિવસ સ્વામી શ્રી સજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાંથી ઘોડીએ ચડીને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા ને તે વાડીને મધ્યે જે ઓટો તે ઉપર વિરાજમાન થયા હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વ પરમહંસ તથા હરિભક્ત પ્રત્યે પ્રશ્ન કર્યો, જે આ જીવને કલ્યાણનું અસાધારણ સાધન શું છે, જેને વિશે પ્રવર્તે તો એનું નિશ્ચય કલ્યાણ થાય ને તેમાં બીજા કોઈ વિઘ્ન પ્રતિબંધ કરે નહીં તે કહો, તથા એવા કલ્યાણના સાધનમાં મોટું વિઘ્ન શું છે જેણે કરીને તેમાંથી નિશ્ચય પડી જાય તે પણ કહો. પછી સર્વેએ પોતાની બુદ્ધિ પ્રમાણે ઉત્તર કર્યો, પણ એ પ્રશ્નનું સમાધાન ન થયું. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે કલ્યાણનું અસાધારણ સાધન તો એ છે જે શ્રી પુરુષોત્તમ ભગવાનને બ્રહ્મજ્યોતિના સમૂહને વિશે અનાદિ સાકાર મૂર્તિ સમજવા ને તેના જ સર્વે અવતાર છે એમ સમજીને તે પ્રત્યક્ષ ભગવાનનો જે તે ભાવે કરીને આશ્રય કરવો ને ધર્મે સહિત તે ભગવાનની ભક્તિ કરવી ને તેવી ભક્તિએ યુક્ત જે સાધુ તેનો સંગ કરવો, એ કલ્યાણનું અસાધારણ સાધન છે અને એમાં બીજા કોઈ વિઘ્ન પ્રતિબંધ કરતા નથી. અને એ સાધનને વિશે મોટું વિઘ્ન એ છે જે શુષ્ક વેદાંતિનો સંગ કરવો, અને જો એનો સંગ કરે તો તેને શું વિઘ્ન થાય, તો તેનો સંગ કરનારો જે પુરુષ તેને તેને વિશે હેત થાય, અને જે હેત થાય તે ગુણે કરીને થાય છે, જેમ કોઈ કે કાળમાં અન્ન આપીને જીવાડ્યો હોય તેની ઉપર હેત થાય, એવી રીતે જ જેણે ગુણ કર્યો હોય તેની ઉપર હેત થાય, તેમ શુષ્ક વેદાંતિ તે એને એમ ગુણ દેખાડે, જે આત્મા છે તેને જન્મ મરણ નથી ને તે નિરાકાર છે, અને તે ગમે તેટલું પાપ કરે તો પણ તેને દોષ ન લાગે એવો એને ગુણ બતાવીને ભગવાનની મૂર્તિના આકારનું ખંડન કરી નાખે, ત્યારે એને એ મોટું વિઘ્ન થયું, કેમ જે ભગવાનની મૂર્તિમાંથી પડી ગયો, માટે એ શુષ્ક વેદાંતિનો સંગ ક્યારેય ન કરવો. અને એ શુષ્ક વેદાંતિ તો મહા અજ્ઞાની છે ને ભગવાનના ભક્તિ માર્ગમાં એવું મોટું કોઈ વિઘ્ન નથી. એટલી વાર્તા કરીને શ્રીજી મહારાજ પાછા દાદા ખાચરના દરબારમાં પધાર્યા ને ઉગમણા દ્વારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બેસીને એમ વાર્તા કરી, જે અમે સર્વશાસ્ત્રને સાંભળીને એ સિદ્ધાંત કર્યો છે, અને અમે આ પૃથ્વીમાં સર્વ ઠેકાણે ફર્યા ને તેને વિશે ઘણા સિદ્ધ દીઠા છે, એમ કહીને ગોપાલદાસજી આદિક સાધુની વાર્તા કરી દેખાડી ને પછી એમ બોલ્યા, જે હું તો એમ જાણું છું જે ભગવાનની મૂર્તિની જે ઉપાસના ને ધ્યાન તે વિના જે આત્માને દેખવો ને બ્રહ્મને દેખવું તે તો થાય જ નહીં, ને ઉપાસના એ કરીને જ આત્મા દેખાય બ્રહ્મ દેખાય, પણ તે વિના તો દેખાય જ નહીં, અને ઉપાસના વિના આત્મા બ્રહ્મને દેખવાને ઈચ્છું તે કેમ છે, તો જેમ આકાશને જીભે કરીને 100 વર્ષ સુધી ચાટીએ તો પણ ક્યારેય ખાટો ખારો સ્વાદ આવે જ નહીં, તે ભગવાનની મૂર્તિની ઉપાસના વિના આત્મા બ્રહ્મ દેખાય નહીં, તે ગમે તેટલું જતન કરે તો પણ ન દેખાય, અને નિર્બીજ એવા જે સાંખ્ય ને યોગ તેણે કરીને જે આત્માનું દર્શન શાસ્ત્રમાં કહ્યું છે તે ભલે કહ્યું છે, પણ અમે એવો કોઈ દીઠો નથી ને અનુભવમાં પણ એ વાર્તા મળતી આવતી નથી, માટે એ વાર્તા ખોટી છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્યનું 36મું જે તે થયું.
સ્વામીની વાતુ પ્રકરણ 9 સર્વદેશી સમજણ.
વાત 301 સ્વામિનારાયણ રે. સંવત 1918 ના શ્રાવણવદી 10મ ને દિવસે સ્વામીએ વાત કરી, જે ગાયના શિંગડા ઉપર સરસવનો દાણો રહે ત્યાં સુધી પણ અંતકરણ સ્થિરતાને નથી પામતું. જેમ જેતપુરનો ધરો વહે છે તેમ અંતકરણમાં હાલક ડોલક થયા કરે છે. કામના ને લોભના સંકલ્પના વેગ આવે તો 40-50 વર્ષે સત્સંગમાંથી જાતું રહેવાય. સુખાનંદ સ્વામી મા બાપનું કલ્યાણ કરવા ઘરે જતા હતા ત્યારે મહારાજે કહ્યું, જે આયુષ નથી માટે ન જાવો તો ઠીક. તો પણ ગયા ને રસ્તામાં મથુરામાં કાયસ્થ ને ત્યાં સોનાનું મંદિર છે ત્યાં ઉતર્યા. ત્યાં સંન્યાસી ગોપાળાનંદ સ્વામી અને રામાનુજાનંદ સ્વામી બે ભાઈ હતા તેને વાતું કરી. ત્યારે કાયસ્થને ઊંઘ ન આવતી તે શાંતિ થઈ ને ઊંઘ આવી ગઈ. ત્યારે તેણે જાણ્યું જે આ કોઈક મોટા પુરુષ હશે. પછી પૂછ્યું, જે ક્યાંય ભગવાન છે? તો કહે, પશ્ચિમ દેશમાં કારિયાણીમાં છે. એટલે કાયસ્થે રામાનુજાનંદ સ્વામીને કહ્યું, જે હું તમને આ મંદિરની મારી ગાદી આપું. ત્યારે તે કહે, અમે ગાદીનું શું કરીએ, અમે તો ભગવાનને ગોતવા નીકળ્યા છીએ. પછી સુખાનંદ સ્વામી ઉજ્જૈનમાં ગયા, ત્યાં ગુજરી ગયા ને પેલા બે ભાઈ મહારાજ પાસે જવા નીકળ્યા ત્યારે કાયસ્થે કહ્યું, જે તમારે આટલો વેગ છે તો તમને ભગવાન જરૂર મળશે. ભગવાન સારું સોનું દેવા માંડ્યું. તો કહે, અમને રસ્તામાં કોઈક મારી નાખે. પછી અત્તરની શીશી આપી તે લઈ મહારાજ પાસે આવ્યા અને છેટે ઉભા રહ્યા. ત્યારે મહારાજે બોલાવ્યા ત્યારે તેમણે કહ્યું કે સુખાનંદ સ્વામી એ જય સ્વામિનારાયણ કયા છે ને ઉજ્જૈનમાં દેહ મૂકી દીધો છે. પછી કાયસ્થની આપેલ અત્તરની શીશી આપી. તે મહારાજે ઉગાડીને અત્તર હાથમાં કાઢી સૌના નાકે ચાંડલો કર્યો. તો કહે, આ શું કર્યું? ત્યારે મહારાજ કહે, જે તમારા નાક રહેશે એ બીજાના નહીં રહે. ઓલિયો શેઠ મહારાજના દર્શને નીકળ્યો છે તેના ખબર આવ્યા. ત્યારે મહારાજ કહે, તેને આ દેહ દર્શન નહીં થાય. રસ્તામાં રાત્રે ઘોડે પાટું મારી તે મરી ગયો ને કારિયાણીમાં જન્મ થયો. તે નથુ પટેલ થયા. વિષયનું ખંડન કરીએ તે તો કોઈને ગમે નહીં. કલ્યાણનો ખપ તો હોય પણ લગારેક મરડીએ તો જીવમાં અસુખ થઈ જાય. માટે રૂચિ અનુસારે કરાવીએ છીએ. જેમ ડોબા ચારે તેમ ખવરાવીએ, સુવરાવીએ, માખી ઉડાડીએ ને જેમ તેની રૂચિ હોય તેમ કરીએ છીએ. પણ જીવનો આટીદાર સ્વભાવ છે. બ્રહ્માનંદ સ્વામીનો લઈઓ મુક્તાન સ્વામી પાસે ગયો. તેથી બ્રહ્માનંદ સ્વામી રિસાણા અને મુક્તાન સ્વામીને પગે લાગવા ન ગયા. તે ભેળા બીજા 40 સાધુ હતા તેને પગે લાગવા ન ગયા. નાજો જોગ્યો સાધુ થયા ત્યારે તેનું નામ ઘનશ્યામદાસ પાડ્યું હતું. ગુરુ થયા પછી સેવક પત્તર તુમડું પંગતમાં મૂકી આવે પછી ગુરુ જમવા જાય. પણ એક દિવસ સેવકને ઉપવાસ હતો એટલે ઘનશ્યામદાસે પણ ઉપવાસ કર્યો ને જમવા ન ગયા. કેમ જે જમવા જાય તો પત્તર તુમડું ઉપાડવું પડે તે લાજ જાય. એવા જીવના અટીદાર સ્વભાવ છે. ધર્મદ્વેષી હોય તે સારાને સારા કહે જ નહીં. અમને મસાણિયા કહેતા. અમે સવારમાં ઉઠીને કામ ક્રોધાદિક દોષનું ખંડન કરીએ ને બીજા વહેલા ઉઠીને નાઈને આવે તો પણ અમે તો દોષનું ખંડન જ કરતા હોઈએ. તે અમને જોઈને તેના શિષ્યને કહે, જે જો મસાણિયા બેઠા છે.
બ્રાહ્મે મુહૂર્તે શયનમ વિહાય નિજ સ્વરૂપમ પ્રતિચિંતયિત્વા.
એ તો નહીં ને સવારના પોરમાં ઢેઢ ઝાંપડાને સંભાળે છે એમ શિષ્યને અવળું સમજાવે. ત્યારે શિષ્ય જાણે જે સાચું વચનના લોપનારા તો આ જ છે એમ બુદ્ધિમાં રજતમ હોય એટલે અવળું સમજાય નહીં. માટે સારાને સારા નથી કહેવા તે તો નહીં જ કહે. એવા અવળા વિધિ નિષેધ કરવા માંડે તે પોતાને દુઃખ કરે ને બીજાને પણ દુઃખ કરે. વાત 302 સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે કોઈ વાતનું શરૂ આવે તેમ જણાતું નથી. આપણે 2-2.5 મહિના સુધી ગુજરાતમાં રહ્યા પણ પહેલો દાડો છે તે શું છે? જાણે કાંઈ ખાધું જ નથી. 100 મણ સાકરમાં 1 મણ અફીણ નાખે તો બધી કડવી લાગે. તેમ થોડોક કુસંગ લાગે તો સત્સંગ બગડી જાય. વાત 303 સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે જેને ભગવાનના ધામમાં જવું હોય તેને કોઈનો દોષ ન લેવો ને આત્મબુદ્ધિ કરવી. આપણે વિષયને માર્ગે ચાલવું નહીં, ચાલતા હોય તેની સામું જોવું નહીં. મહારાજે જે વાતું લખી છે તે આપણા જીવને નિર્બંધ કરવા સારું છે. ગોપાળાનંદ સ્વામીને કહ્યું હતું જે અમે કોઈ વાત આ વચનામૃતમાં ચોપડા બહાર રાખી નથી. મુક્તાનંદ સ્વામીએ વિવેક ચિંતામણીમાં પોતાનો સિદ્ધાંત લખ્યો છે. નિષ્કામાદિક જે ગુણ તે ભેગજી કમાણી છે ને કામાદિક જે દોષ તે સંઘજી કમાણી છે. તેમ કોઈનો ગુણ લેવો હોવો એ ભેગજી કમાણી છે ને દોષ જોવો હો તે સંઘજી કમાણી છે. ફકીર ભેળો સંઘી ચેલો થઈને રહ્યો, પછી તેને ટુકડા માગવા મોકલ્યો તે કોઈ ગ્રહસ્થ ને ઘરે ભાત લઈ જવા સારું બાય ઘઉંની રોટલીનો ખડકલો બહાર મૂકી શાક લેવા ઘરમાં ગઈ. ત્યાં સંઘી ખડકલો ઉપાડીને મસ્જિદે આવ્યો ને ગુરુ પાસે ટુકડાનો ને રોટલીનો ઢગલો કર્યો. ત્યારે ફકીરે પૂછ્યું જે આ શું? સંઘી કહે આ તેનજી ભેગજી કમાણી ને ઈ મુંજી સંઘજી કમાણી. પછી સંઘીને રજા આપી, માટે સત્સંગમાં આવીને પોતાની સંઘની કમાણી ન વાપરવી, પોતાના દોષ ટાળવા. કામ લોભ અને સ્વાદમાં તો કેવળ દુઃખ જ છે. મહારાજ કહે તમારા ગળા જાલ્યા છે તે હું નિર્દય નથી, પણ તમારા સુખને અર્થે છે, માટે કોઈ દોષ હોય તો ધીરજ રાખીને તેને ટાળવું, પણ સંકલ્પ થયો તેનો આદર કરીએ તો વધે ને અનાદર કરીએ તો ફરીને તેવો સંકલ્પ ન થાય. જીવના સ્વભાવ તો બહુ અવળા છે, તે ભગવાન ભેળા રહેતા ને કાંઈનું કાંઈ બોલ્યા પછી મહારાજ ઉદાસી થયા.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 22 નિશ્ચય આશરો ઉપાસના. સત્યપુરમાં શ્રીહરિએ નારસંગજી રૂપને વાત કરતા કહ્યું, અમારો અવતાર કેવળ જનોના મોક્ષ માટે છે. મોક્ષમાં વિઘ્ન કરનાર વિષયાશક્તિ રૂપ રોગોના અમે વૈદ્ય છીએ. ચરી પડાવીએ અને દવા આપીએ. અમારા વચનરૂપ ઔષધ ખાય તેનો વાસના રોગ જાય. વિષયોને શત્રુરૂપ જાણે અને મોક્ષરૂપ ભગવાનનું ધામ પામે. દૂધપાક જેવું ભોજન નહીં, પણ તેમાં સર્પની લાળ પડે ને ખાય તેના પ્રાણ જાય. તેમ 14 લોક સુધી અધિક અધિક વિષય ભર્યા છે. પ્રકૃતિ પુરુષના લોક સુધી વિષયનું રાજ રહ્યું છે. એ વિષયોને શત્રુ જાણી ત્યાગ કરે અને અમારો આશ્રય કરે તે માયાને તજીને અમારા ધામને પામે. ગઢપુરમાં જીવા ખાચરના દરબારમાં સંતોને વાત કરતા શ્રીહરિએ કહ્યું, અમારો જેણે આશ્રય કર્યો છે તેને અમારે શુદ્ધ કરવા છે. એટલા માટે જ અમે પ્રકરણ ફેરવીએ છીએ અને સત્સંગમાં ફરીએ છીએ. માંડવીમાં શ્રીહરિ કહે, જેણે જેણે મારું શરણ લીધું છે તેને ક્યારેય દુઃખ પડવા દઈશ નહીં. સંત મારા પરમ નિધિ છે, તેનાથી મારે અધિક કોઈ નથી. સંતને હું અક્ષરધામથી અધિક માનું છું. કાર્યાણીમાં શ્રીહરિ કહે, સંત મળે છે ત્યારે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય છે. જેને ભગવાનનું સ્વરૂપ ઓળખાયું તેનો વિચાર અતિ બળવાન હોય. જેમ પારસમણી પ્રાપ્ત થઈ તે છાની રહેતી નથી, તેમ જેને ભગવાનનું જ્ઞાન થયું તેની રીત ભાત બદલાઈ જાય છે. જ્ઞાન માર્ગની અને સંસારની બંને રીત જુદી છે. ગઢપુરમાં જીવેન્દ્ર રૂપના દરબારમાં શ્રીહરિએ વાત કરતા કહ્યું, જેના હૃદયમાં ભગવાનની ઉપાસના હોય તે સેવક થઈને વર્તે. ભગવાનના જે દાસ તેનો પણ દાસ થઈને વર્તે. ભગવાન સિવાય તેને બીજી કોઈ આશા જ ન હોય. ભગવાન પણ આવા ઉપાસકને દુર્લભ માને છે અને તેનાથી પળ માત્ર દૂર રહેતા નથી. એવી ઉપાસનાવાળાની સમજણ ઊંચી હોય છે. તેને આ જગતના લોકો માને કે ન માને, પણ પોતે સૌ સાથે સામે ચાલીને નેહ બાંધે છે. જગતના બધા જીવોનો ઉદ્ધાર કરવા તેમણે ધાર્યું છે, અને એટલે જ કોઈ અપમાન કરે તેનાથી હારતા નથી, પાછો પગ ભરતા નથી. હરિ કી રખે ઉપાસના જે હા, સેવક હોય કે વર્તે તે હા, હરિ કે દાસ તાકે રહે દાસા, હરિવિન ઓર નહીં જહી આશા. હરિ માનત અતિ દુર્લભ તાકું, પલ એક દૂર રહત ન વાકું. જન માનો ન માનો કે હા, તજતન તો જનસે નેહા. ઉદ્ધાર કરન સબ જગ કો ધારે, અપમાન કરે તિનસે ન હારે. ગઢપુરમાં શ્રીહરિએ જીવેન્દ્રન રૂપને કહ્યું, જે જેને શરણે હોય તે તેના વચનમાં વર્તે અને પોતાનું ધાર્યું મૂકી દે, તે શરણાગતનું લક્ષણ છે. વર્તનમાં જેટલો ફરક પડે તેટલી શરણમાં કસર છે. દર્દી વૈદ્યનું શરણું લે, પછી વૈદ્ય તેને ચરી બતાવે ને તે પ્રમાણે દર્દી વર્તે તો તેનો રોગ જાય. ચરી પાળ્યા વિના રોગ જાય નહીં. શરણાગતનું લક્ષણ જ એ કે તે વચન પાળે. વચન પાળવા તે મોક્ષ માટે ચરી છે. ભાદરામાં શ્રીહરિએ વાત કરતા કહ્યું, આત્મનિષ્ઠા તો એટલું ફળ આપે છે કે સુખ દુઃખમાં શાંતિ રહે, અને દેહના દુઃખ જે નદી જેવા છે તેને તરી જાય, પણ મૃત્યુ સમયના દુઃખ તો સમુદ્ર જેવા છે, ત્યાં મોટા વહાણ વિના તરી શકાય નહીં. ભગવાનનું શરણ એ જ મોટું વહાણ છે, તેનાથી જ મૃત્યુરૂપી સમુદ્ર તરાય છે. આત્મજ્ઞાન તો તુંબડા જેવું ગણાય.
પ્રગટ ગુરુ હરિહરિ પ્રસાદ સ્વામી મહારાજની જય.
સજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 13/9/80 હરિદાન. ઠાકોરજીનો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ અને પૂજ્ય શાસ્ત્રીશ્રીનો જન્મદિવસ. ઠાકોરજીના ચરણે પ્રાર્થના. પરમ પૂજ્ય સ્વામી શ્રી
અમારો ભાર અમારે તમને ન આપવો હોય તો છતાંય તમે વહન કરો, અમારી ચિંતા તમે કરો. તમારા સંકલ્પે અમારે સેવા ન કરવી હોય છતાંય કરાવો, તમારા સંકલ્પે અમારે સલન ન કરવું હોય છતાંય કરો. તારી આ ભવ્ય કરુણાનો સમાજને ખ્યાલ આવી જાય. 24 કલાક અહો ભાવ હે મહારાજ અખંડ. આજે પરમ પવિત્ર શુભ દિવસ, આપ ભવ્ય સંકલ્પ સહિત પૃથ્વી પર આવ્યા. મધ્યના તીર પ્રમાણે સંકલ્પ આપે કર્યો. આજે કાકલુદી ભરી વિનંતી પ્રાર્થના જે કહો તે હરિરાજી સહી એવો એક સંકલ્પ કરીએ છીએ કે તમારા વચનમાં અમને અખંડ વિશ્વાસ રહે, મનાય. તારી સાર્વભૌમ સત્તામાં, તારા એ દિવ્ય સ્વરૂપમાં, તારી એ પરાવાણીમાં અમારું નાલાયક અને નીચ જંગલી અને અધર્મી પાપી અને ભ્રષ્ટાચારી કરોડો વર્ષથી પોતાની રીતે ટેવાઈ ગયેલું જીવન જીવવા માગતું એ મન અને બુદ્ધિ તારી એ પરાવાણીમાં કદાપી અવિશ્વાસની દરખાસ્ત ન કરે તે માટે હે મહારાજ ને સ્વામી શાસ્ત્રી માં ને યોગી માં કાકા અને પપ્પા જેવા પુરુષો ને ખૂબ બરા આપે જ કહ્યું. હું અક્ષરધામ નો છું, તમે ત્યાં બેઠા છો, પ્રકાશે યુક્ત છો. મારા સંબંધ દ્વારા એ રથ ઘોડા વસ્ત્ર બધું નિર્ગુણ ને દિવ્ય છે. ગઢરુ શહેર કે આશ્રી કાંઈ દેખાતો, જ્યાં જુએ ત્યાં જળ અને ચેતનમાં હે મહારાજ આપ જ અક્ષરબ્રહ્મ સ્વરૂપે પ્રકાશ સ્વરૂપે વ્યાપક છો. આજના મંગલકારી શુભ દિવસો એટલી જ એક અભિપ્સા આપના ચરણોમાં કરીએ છીએ. તારા સંબંધ વાળું કોઈ ગધેડું, કોઈ ગાય, કોઈ ભેંસ, કોઈ જનાવર, કોઈ ઝાડ એને અમે બહુ સહજ રીતે દિવ્ય માનતા થઈ ખૂબ ભાગ્યશાળી છે એવું દિલથી માનું. પકરથી પુરુષી પરનો એ સમ્રાટ ચિદાકાશ નો એ ચૈતન્ય જડ તત્વો ગ્રહણ કરે માનવ જાતિ પર તારી કેવી કોઈ રહે એ સૌ તારું અલ્પમાં આવેલું જડને ગ્રહણ કરેલું કોઈ પણ તત્વ કેવળ દિવ્ય પ્રકાશયુક્ત છે એવી અમારી માનીતા સહજ દ્રઢ થાય તે માટે અમને સૌને આજે જ ખૂબ બળ આપજે. પછી તો ચૈતન્ય સમાન અલ્પ સંબંધ દ્વારા એનું તો ત્યાંથી જોવાનું મન. આ કોક મારી ભાવના છે, એ ભાઈ દિલથી સાકાર, કોઈ અભિપ્સા નથી, એક અભિપ્સા. અમારી એક એક સેકન્ડ એવી હોવી જોઈએ જેના ફળસ્વરૂપે મરવાનું થાય તો ભલે મરીએ, ભોગ આપવાનો થાય તો જે તે માગું તે આપીએ, પણ ન મળે એવી અમૂલ્ય તક આવી રહી છે, આવી છે. એવી એક અમૂલ્ય સેકન્ડ તારા સંબંધ સિવાય ત્રિકાળમાં દૂર ન જાય, સંબંધે જીવાય એવી કોઈ ભાવના તારા ચરણોમાં મૂકીએ છે સાકાર. એવી કઈ વસ્તુ છે જેને જોઈને આનંદ કરીએ? એવી કઈ વસ્તુ છે જેને ભોગવીને આનંદ કરીએ? એવી કઈ વસ્તુ છે કે અમારા મનને તે ખસી જાય? કેવો અદભુત સમાજ લઈને તું પૃથ્વી પર આવ્યો, આ કરુણા ધરતી પર અદભુત થઈ. આજે અમારી કાગળોદી ભરી વિનંતી સૌ સંતો બહેનો યુવકો ગ્રહસ્થો માટે આપણા ચરણે દિલથી કરો છો, કાંઈ જોઈતું નથી, ઈચ્છા બી નથી, સંકલ્પ બી નથી, પણ તું અમને એવું બરાબર જેના ફળ સ્વરૂપે અમારો ભાર તારી ઉપર નાખતા અમને સહેજે જ આવડી જાય. અમારું તંત્ર તારા આકારે બને, આવિર્ભાવ અટકાવતું એવું મારું કોઈ તંત્ર, તેના ઉપર હે મહારાજ તું દયા જરાય ન લાવતો, જેથી અમારો સમય બગડે નહીં, જેથી તારા સંબંધમાં સહજે જ રહેવા. એક જ ઈચ્છા છે, તારા સંબંધ કરી લેવો છે. જે પ્રભુ કોઈએ ન આપ્યા વરદાનો આપ્યા, જે પ્રભુ કોઈએ ન લીધી એવી જવાબદારી લીધી, પણ અમારું મન અને બુદ્ધિ એમાં છે જેના ફળ સ્વરૂપે એના એ જાડામાંથી નીકળવાનું અને રંચ માત્ર મન થતું જ નથી એવા અમારા વર્ષોના એ હેવા છે. તો બુદ્ધિથી જીવવાનું, બુદ્ધિથી વિચારવાનું, બુદ્ધિથી જાણવાનું બધું જ બંધ કરીને કેવળ તારા સંબંધે જોઈએ, વિચારીએ, પામીએ, અનુભવીએ, રહીએ, આનંદ કરીએ, ત્યાંથી મપાય એવો આ સત્સંગ, કેવી રીતે કમાય એવો આ તદ્દન અશક્ય છે મહારાજ. ક્યાં જીવ ક્યાં જગદીશ, કેવો તારો સેવક ભાવ, કૃતજ્ઞ એવા સેવાગ્રામની સેવા સેવક ભાવે કરનાર નારાયણ, તું કોક અમને અદભુત ઉદ્ઘોષ, કોક બોધ, કોક ભાવના મારા ચૈતન્યમાં પ્રગટાવવા માંગે છે, તું આવા સેવક ભાવનું ગ્રહણ કરું. અમે તારા સંબંધમાં આવનારની સેવા તારા ભાવથી કેમ ન કરી? આજે આટલો જ બીજો સંકલ્પ કરવો છે મહારાજ, બીજો કાંઈ જોઈતો. સેવક ભાવે તમે ખોવાઈ ગયા.
આત્મીય સમાજની જય જય જય.